એકત્ર જ્ઞાનગોષ્ઠ, અત્યારના જરૂરી વિચારોનું સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠિમાં ફરી આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારક વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમના વિચારો આજે પણ આપણને હચમચાવી શકે છે. જીન જેક્સ રૂસો.
હા, નમસ્કાર. અને આપણે રૂસોને સીધા નહીં પણ રોબર્ટ વોકલર નામના એક વિદ્વાનના દ્રષ્ટિકોણથી સમજવાના છીએ. વોકલરનું એક નાનું પણ બહુ જ મહત્વનું પુસ્તક છે રૂસો પર.
બરાબર. અને રૂસો શા માટે મહત્વના છે આજે? એમના વિચારો લોકશાહી, શિક્ષણ, સમાજ આ બધા પર એમની અસર રહી છે નહીં?
બિલકુલ. અને ખાસ કરીને આપણે જે સમાજમાં એકલતા અનુભવીએ છીએ કે પછી અસમાનતા જોઈએ છીએ, એ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક રૂસોના વિચારો આજે પણ પ્રસ્તુત છે, અને વોકલર આપણને એ સમજવામાં મદદ કરે છે.
અને વોકલર રૂસોને કઈ રીતે જુએ છે? કંઈક અલગ દ્રષ્ટિ છે એમની?
હા, એ બહુ જ રસપ્રદ વાત છે. મોટાભાગના લોકો રૂસોને જ્ઞાનોદયના વિરોધી ગણે છે, પણ વોકલર કહે છે ના, એ વિરોધી નહોતા પણ એના જ ભાગ હતા. એક આંતરિક ટીકાકાર, એ જ્ઞાનોદયની અંદર રહીને જ એના પર સવાલ ઉઠાવી રહ્યા હતા.
ઓહ, ઇન્ટરેસ્ટિંગ. એટલે પરિવારના જ સભ્ય જે ઘરની રીતો પર સવાલ ઉઠાવે.
હા, કંઈક એવું જ. અને આ ચર્ચામાં આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે વોકલરની દ્રષ્ટિએ રૂસોની ભૂમિકા શું હતી, એમનો ધ્યેય શું હતો.
તો શરૂઆત કરીએ રોબર્ટ વોકલરથી જ. કોણ હતા આ વિદ્વાન અને એમની વાતમાં વજન કેમ છે?
રોબર્ટ વોકલર, એમનું 2006માં અવસાન થયું, પણ એ રાજકીય વિચારના ઇતિહાસના બહુ મોટા ગજાના વિદ્વાન હતા. ખાસ કરીને 18મી સદી, જ્ઞાનોદય અને રૂસો પર એમનું કામ બહુ જાણીતું છે.
ક્યાં ભણાવતા હતા એ?
એમણે માન્ચેસ્ટર, કેમ્બ્રિજ, યેલ જેવી ટોચની યુનિવર્સિટીઓમાં કામ કર્યું. પણ એમની ખાસ વાત એ હતી કે એમણે રૂસોને માત્ર રાજકીય ફિલોસોફર તરીકે ન જોયા.
એટલે
એમણે રૂસોના મૂળ ફ્રેન્ચ લખાણો વાંચ્યા, એમની સંગીત રચનાઓનો અભ્યાસ કર્યો, એમના નાટકો, ઓછા જાણીતા નિબંધો, બધું જ. એમનું માનવું હતું કે રૂસોને પૂરેપૂરા સમજવા હોય તો એમના વ્યક્તિત્વ અને કામના બધા પાસા જોવા પડે.
અચ્છા, એટલે માત્ર સોશિયલ કોન્ટ્રાક્ટ જ નહીં પણ રૂસોના સમગ્ર સર્જનને ધ્યાનમાં લીધું.
બરાબર. અને આનાથી જ એમની સમજ ઊંડી બની. શીતયુદ્ધ વખતે તો ઘણા લોકો રૂસોને સર્વાધિકારવાદના પ્રણેતા કહેતા હતા, પેલી સામાન્ય ઈચ્છાની વાતને લઈને.
હા, એવું સાંભળ્યું છે ખરું.
પણ વોકલરે આ વાતને પડકારી. એમણે કહ્યું કે રૂસો તો ક્રાંતિકારી લોકશાહીવાદી હતા, સામાજિક માનવશાસ્ત્રના શરૂઆત કરનારા હતા, અને આધુનિક સમાજની જે એકલતા છે, અપ્રમાણિકતા છે, એના બહુ મોટા ટીકાકાર હતા. એમણે રૂસોના વિચારોમાં રહેલી સુસંગતતા બતાવી, ભલે એ ઉપરથી વિરોધાભાસી લાગે.
ખૂબ રસપ્રદ. તો વોકલર જે મુખ્ય દલીલ કરે છે રૂસો વિશે, એનું ટૂંકમાં સાર શું કહી શકાય?
એમનો મુખ્ય મુદ્દો એ જ છે જે આપણે હમણાં વાત કરી. રૂસો જ્ઞાનોદયના દુશ્મન નહોતા પણ અંદરના ટીકાકાર હતા. એમણે જ્ઞાનોદયના જ સાધનો વાપર્યા. તર્ક, વિવેચન, માનવ સ્વભાવનો અભ્યાસ.
અને એ વાપરીને શું કર્યું?
એ વાપરીને એમણે જ્ઞાનોદયની જ કેટલીક મુખ્ય માન્યતાઓ પર સવાલ ઉઠાવ્યા. જેમ કે ઇતિહાસ હંમેશા પ્રગતિ જ કરે છે. શું સભ્યતા અને કળાવિજ્ઞાન હંમેશા સારા જ હોય છે? શું આધુનિક યુરોપિયન સમાજ એ સૌથી શ્રેષ્ઠ છે? રૂસોએ આ બધા પર મોટા પ્રશ્નાર્થો મૂક્યા.
વાહ, એટલે પોતાના જ હથિયારથી પોતાના જ કેમ્પ પર સવાલ. ખરેખર આંતરિક પાખંડી જેવી વાત થઈ.
હા, વોકલર એ જ શબ્દ વાપરે છે. રૂસોનો મૂળ સવાલ શું હતો ખબર છે? માણસ જન્મ્યો ત્યારે તો સારો અને સ્વતંત્ર હતો, તો પછી આટલો ભ્રષ્ટ, અસમાન અને દુઃખી કેમ થઈ ગયો?
અને એ પણ એ સમાજ દ્વારા જે એણે પોતાની સુખ શાંતિ માટે બનાવ્યો હતો.
બરાબર. એ જ તો વિરોધાભાસ છે. વોકલર ખાસ ધ્યાન દોરે છે સામાજિક એકલતા પર અને અપ્રમાણિકતા પર. રૂસોના મતે કળા, વિજ્ઞાન અને ખાસ તો ખાનગી મિલકત, આ બધાએ માણસને એના સાચા સ્વભાવથી અને બીજા માણસોથી દૂર કરી દીધો છે.
પણ વોકલર એ પણ સ્વીકારે છે કે રૂસોના વિચારોનું પરિણામ બેધારી રહ્યું છે ને? એક તરફ લોકશાહીને પ્રેરણા મળી તો બીજી તરફ.
હા, એમના વિચારોમાંથી સર્વાધિકારવાદના બીજ પણ કેટલાક ટીકાકારોએ જોયા. વોકલર આ જટિલતાને છુપાવતા નથી. એમનો હેતુ તો રૂસોના વિચારોને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે, અને એ બતાવવાનો છે કે આ બધા વિરોધાભાસો છતાં એમના વિચારોમાં એક ઊંડી સુસંગતતા રહેલી છે. રૂસોના વિચારો આધુનિક જીવનના મૂળભૂત તણાવોને જ પ્રતિબિંબિત કરે છે.
ચાલો ત્યારે હવે થોડા ઊંડા ઉતરીએ. વોકલર રૂસોના મુખ્ય કામો અને વિચારોને કઈ રીતે ખોલી આપે છે? શરૂઆત ક્યાંથી થાય છે?
વોકલર શરૂઆત કરે છે રૂસોના જીવન અને એમના સમયથી. રૂસો પોતે જ એક આઉટસાઇડર હતા, જીનીવાના નાગરિક, પણ રહ્યા ફ્રાન્સમાં દેશ નિકાલ તરીકે. એકાંત ગમે પણ પ્રસિદ્ધિ પણ જોઈતી હતી. પ્રોટેસ્ટન્ટ, પછી કેથોલિક, પાછા પ્રોટેસ્ટન્ટ, આ સતત બહારના હોવાની સ્થિતિએ એમને સમાજને એક અલગ નજરથી જોવાની ક્ષમતા આપી. એ સમાજના નિયમો જાણતા હતા પણ એનાથી પૂરેપૂરા બંધાયેલા નહોતા.
અને આ આઉટસાઇડર દ્રષ્ટિ એમના શરૂઆતના કામમાં દેખાય છે? પેલો નિબંધ જેણે એમને ફેમસ બનાવ્યા?
હા, બિલકુલ. પેલો કળા અને વિજ્ઞાન પરનો પ્રથમ સંવાદ 1750માં. એક સ્પર્ધા હતી, એનો સવાલ હતો કે કળા વિજ્ઞાનથી નૈતિકતા સુધરી છે કે નહીં. બધા હા કહેશે એવી અપેક્ષા હતી,
કારણ કે એ જ જ્ઞાનોદયનો મુખ્ય સૂર હતો.
બરાબર. પણ રૂસોએ જોરદાર ના પાડી. એમણે કહેલું કે કળા વિજ્ઞાને આપણને દેખાવમાં સુસંસ્કૃત બનાવ્યા, પણ અંદરથી વધારે કૃત્રિમ, અપ્રમાણિક અને નૈતિક રીતે નબળા બનાવ્યા છે. સભ્યતાએ સાદગી અને સદ્ગુણને બદલે વૈભવ, દેખાડો અને છેતરપિંડીને ઉત્તેજન આપ્યું છે. આ તો સીધો જ જ્ઞાનોદયની પ્રગતિની ધારણા પર હુમલો હતો.
બાપરે, એ સમયે તો ખળભળાટ મચી ગયો હશે.
હા, અને આ પછી પેલો બીજો સંવાદ આવ્યો, અસમાનતા પર. એના વિશે વોકલર શું કહે છે?
હા, અસમાનતાના ઉદ્ભવ પરનો બીજો સંવાદ 1755. આ તો માનવ ઇતિહાસનું એક કાલ્પનિક પણ જબરદસ્ત ચિત્રણ છે. વોકલર અહીં રૂસોના પ્રકૃતિની સ્થિતિના વિચાર પર ભાર મૂકે છે.
એટલે માળલ સમાજ પહેલા કેવો હતો એની કલ્પના. હા, એ કોઈ સાચો ઇતિહાસ નથી, પણ એક વિચાર પ્રયોગ છે. હોબ્સ જેવા વિચારકો કહેતા કે એ સ્થિતિ ભયાનક હતી, યુદ્ધ જેવી. પણ રૂસો કહે, ના, પ્રાકૃતિક માણસ સારો કે ખરાબ નથી, એ નૈતિકતા પહેલાની સ્થિતિમાં છે. એકલો રહે છે, જરૂરિયાતો ઓછી છે.
અને એનામાં કઈ વૃત્તિઓ મુખ્ય છે?
બે મુખ્ય વૃત્તિઓ. અમૂર્ત સોય, એટલે પોતાની જાતને ટકાવી રાખવાનો સ્વસ્થ પ્રેમ, અને પીતીએ, એટલે બીજા જીવનું દુઃખ જોઈને થતી કરુણા. એ સ્વતંત્ર છે, બીજા પર આધારિત નથી.
તો પછી આટલી સરસ સ્થિતિમાંથી આપણે આજના અસમાન અને દુઃખી સમાજમાં કેવી રીતે આવી ગયા? ક્યાં ગરબડ થઈ?
રૂસો અને વોલ્કેર બંને માને છે કે મુખ્ય વળાંક આવ્યો ખાનગી મિલકતની સ્થાપનાથી. રૂસો લખે છે, પેલો પહેલો માણસ જેણે જમીન ફરતે વાડ કરીને કહ્યું, આ મારું છે, અને બીજા ભોળા લોકોએ એ માની લીધું.
એ જ નાગરિક સમાજનો સ્થાપક.
હા, આ શોધે સ્પર્ધા, ઈર્ષ્યા અને સૌથી ખતરનાક એક નવા પ્રકારના આત્મપ્રેમને જન્મ આપ્યો, અમૂર પ્રોપર.
આ અમૂર્ધ સોયથી અલગ છે.
બહુ જ અલગ. અમૂર્ધ સોય સ્વસ્થ છે. અમૂર પ્રોપરે એટલે તુલનાત્મક આત્મમૂલ્ય. આપણું મૂલ્ય આપણે નહીં, પણ બીજા આપણને કેવા જુએ છે એના પર આધાર રાખે. આપણે સતત બીજા સાથે સરખામણી કરીએ, એમની નજરમાં સારા દેખાવા મથીએ, એમનાથી ચડિયાતા બનવા માંગીએ. વોકલર સમજાવે છે કે રૂસોના મતે આ અમૂર પ્રોપરેજ મોટા ભાગની સામાજિક સમસ્યાઓનું મૂળ છે. અસમાનતા, ગુલામી, યુદ્ધ, માનસિક દુઃખ, બધું જ.
આ અમૂર પ્રોપરેનો વિચાર તો આજે પણ એટલો બધો લાગુ પડે છે, નહીં? ખાસ કરીને આ સોશિયલ મીડિયાના જમાનામાં. પણ જો સમાજ આટલો ખરાબ છે તો રૂસોએ કોઈ રસ્તો બતાવ્યો? આ જ વાત ધ સોશિયલ કોન્ટ્રાક્ટ તરફ લઈ જાય છે, ખરું?
હા, બરાબર. ધ સોશિયલ કોન્ટ્રાક્ટ 1762 એમનો મુખ્ય રાજકીય ગ્રંથ. શરૂઆત જ પેલા પ્રખ્યાત વાક્યથી, માણસ સ્વતંત્ર જન્મ્યો છે અને સર્વત્ર તે બંધનમાં છે. આ પુસ્તકનો મુખ્ય સવાલ એ છે કે શું એવો સમાજ બની શકે જ્યાં લોકો સાથે રહે પણ સ્વતંત્રતા ન ગુમાવે?
અને રૂસોનો જવાબ હા છે.
હા, પણ શરતો સાથે. એક ખાસ પ્રકારનો સામાજિક કરાર જોઈએ, જેમાં દરેક વ્યક્તિ પોતાના બધા અધિકારો કોઈ રાજાને નહીં પણ આખા સમુદાયને સોંપે. આનાથી એક સામૂહિક સોમબ્રમ બને, અને આ સાર્વભૌમ સામાન્ય ઈચ્છા, એટલે કે વોલોન્તે જનરાલથી ચાલે.
આ સામાન્ય ઈચ્છા જરા સમજાવશો? વોકલર એને કઈ રીતે સમજાવે છે? શું એ બહુમતીનો મત છે?
ના, બિલકુલ નહીં. વોકલર આ મુદ્દે બહુ સ્પષ્ટ છે. સામાન્ય ઈચ્છા એટલે બધા લોકોની અંગત ઈચ્છાઓનો સરવાળો નહીં, એ તો બધાની ઈચ્છા થઈ. સામાન્ય ઈચ્છા એટલે સમુદાયના સભ્ય તરીકે આપણા તર્ક અને નૈતિકતામાંથી આવતી બધા માટે સમાન રીતે લાગુ પડતા કાયદા બનાવવાની ઈચ્છા. એ હંમેશા સમુદાયના ભલા માટે હોય છે.
એટલે જ્યારે આપણે અંગત સ્વાર્થ બાજુ પર મૂકીને વિચારીએ ત્યારે એ સામાન્ય ઈચ્છા પ્રગટ થાય.
હા, બરાબર. આ એક આદર્શ છે, એને પામવો સહેલો નથી, રૂસો જાણતા હતા.
અને અહીં પેલો વિવાદાસ્પદ વિચાર આવે છે, જે સામાન્ય ઈચ્છા ન માને તેને સ્વતંત્ર થવા માટે દબાણ કરી શકાય. આ તો જબરદસ્તી જેવું લાગે. વોકલરાનો શું ખુલાસો આપે છે?
હા, આ વિચાર સૌથી વધુ ગેરસમજ થયો છે. વોકલર અહીં બહુ મહત્વની વાત કરે છે. રૂસો માટે સાચી સ્વતંત્રતા એટલે આપણી મનફાવે તેવી સ્વાર્થી ઈચ્છાઓ પૂરી કરવાની છૂટ નહીં. એ તો એક પ્રકારની ગુલામી છે, આપણી વૃત્તિઓની ગુલામી.
તો પછી સાચી સ્વતંત્રતા શું છે?
સાચી સ્વતંત્રતા એટલે નૈતિક સ્વતંત્રતા, એટલે કે આપણે પોતે જે કાયદા બનાવ્યા છે સામાન્ય ઈચ્છા દ્વારા તેનું પાલન કરવું. જ્યારે કોઈ વ્યક્તિ સ્વાર્થને કારણે સામાન્ય ઈચ્છાનો વિરોધ કરે છે ત્યારે એ પોતાની જ સાચી ઉચ્ચ સ્વતંત્રતાનો વિરોધ કરી રહ્યો છે. એટલે એને સામાન્ય ઈચ્છાનું પાલન કરવા દબાણ કરવું એટલે ખરેખર એને એની સાચી સ્વતંત્રતા મેળવવામાં મદદ કરવી, એને એની નીચલી વૃત્તિઓની ગુલામીમાંથી મુક્ત કરવો.
આ અર્થઘટનથી વાત થોડી સ્પષ્ટ થાય છે. હવે શિક્ષણ પર આવીએ. રૂસોએ એમિલ લખ્યું હતું શિક્ષણ પર, એના વિશે વોકલર શું કહે છે?
એમિલ એ પણ 1762માં આવ્યો. એ પણ સોશિયલ કોન્ટ્રાક્ટ જેટલું જ ક્રાંતિકારી હતું. અહીં રૂસો નકારાત્મક શિક્ષણની વાત કરે છે.
નકારાત્મક શિક્ષણ એટલે ભણાવવું જ નહીં?
અનુભવથી વસ્તુઓને અડીને શીખવા દેવું. શિક્ષક માર્ગદર્શક બને, નિયંત્રક નહીં.
એટલે બાળક પોતાની રીતે શીખે, પોતાની ગતિએ.
હા, જેથી એની અંદરની શક્તિઓ કુદરતી રીતે ખીલે. અંતિમ ધ્યેય શું? એક સ્વાયત્ત, આત્મનિર્ભર, નૈતિક વ્યક્તિ તૈયાર કરવો, જે અમૂર પ્રોપ્રિયથી બને એટલો મુક્ત હોય, પોતાની બુદ્ધિ વાપરી શકે અને અંતે સારો નાગરિક બની શકે, જે સામાન્ય ઈચ્છાને સમજે અને એમાં ભાગ લે.
જો કે એમિલમાં છોકરા છોકરીના શિક્ષણમાં ભેદભાવની વાત પણ છે, જેની ટીકા થાય છે.
હા, એ વાત સાચી છે અને વોકલરે નોંધે પણ છે. પણ શિક્ષણ દ્વારા વ્યક્તિને સમાજ માટે તૈયાર કરવાનો જે મૂળ વિચાર છે એ ખૂબ પ્રભાવશાળી રહ્યો.
અને છેલ્લે રૂસોની આત્મકથાઓ, કન્ફેશન્સ જેવી, વોકલર એને કઈ રીતે જુએ છે?
હા, એ પણ એમના ફિલોસોફિકલ પ્રોજેક્ટનો ભાગ હતી. ચોક્કસ. વોકલર માને છે કે કન્ફેશન્સ અને બીજા આત્મચરિત્રાત્મક લખાણો આધુનિક આત્મકથાના પાયા જેવા છે. રૂસો એમાં જબરદસ્ત નિખાલસતાથી પોતાના જીવન, નબળાઈઓ, ડર, આશાઓ વિશે લખે છે.
જાણે પોતાની જાતને ઉઘાડી પાડે છે.
હા, અને આ એમના માટે પ્રમાણિકતાની શોધનો જ એક ભાગ હતો. સમાજનો જે દેખાડો અને દંભ છે એની સામે પોતાના સાચા સ્વને રજૂ કરવાનો પ્રયાસ. આ લખાણો પરથી સમજાય છે કે તેઓ અમૂર પ્રોપ્ર અને સામાજિક દબાણ પ્રત્યે કેમ આટલા સંવેદનશીલ હતા. વોકલરના મતે આ લખાણો વગર રૂસોની ફિલોસોફી અધૂરી ગણાય.
બરાબર. આટલી ઊંડી ચર્ચા પછી હવે કેટલાક મુખ્ય વિષયો કે સંદેશાઓને અલગ તારવીએ જે વોકલરના વિશ્લેષણમાંથી મળે છે. પહેલો તો એ જ, સભ્યતા ભ્રષ્ટ કરે છે, પ્રકૃતિ સારી છે.
હા, આ તો રૂસોનો મુખ્ય સૂર છે. પ્રકૃતિ એટલે માત્ર જંગલ નહીં પણ એક માપદંડ, જેનાથી સમાજની કૃત્રિમતા અને નૈતિક પડતી માપી શકાય. રૂસો એમ નથી કહેતા કે જંગલમાં પાછા જાઓ, પણ સમાજને એ રીતે સુધારો કે પ્રકૃતિની ભલાઈ સાથે વધુ સુસંગત બને.
બીજો મુદ્દો, પેલો અમૂર્દ સોય થી અમૂર પ્રોપરોનો બદલાવ, આ તો જાણે રૂસોના વિશ્લેષણનું કેન્દ્ર છે.
બિલકુલ. અને વોકલર કહે છે કે આ ખાલી મનોવૈજ્ઞાનિક નથી, સામાજિક અને રાજકીય પણ છે. જ્યારે આપણું મૂલ્ય બીજાની નજરમાં શું છે તેના પર આધાર રાખે ત્યારે ઈર્ષ્યા, સ્પર્ધા, વર્ચસ્વ આ બધું આવે જ.
અને આજની દુનિયામાં તો આ વાત કેટલી સાચી લાગે છે.
હાસ તો, સોશિયલ મીડિયા, સ્ટેટસ સિમ્બોલ, દેખાડો, બધું આ અમૂર્તનો જ ખેલ છે ને. આપણા ગુજરાતના સમાજમાં પણ જો સામાજિક પ્રતિષ્ઠા માટે લોકો કેવા કેવા દેખાડા કરે છે, ક્યારેક પોતાની સાચી ખુશીને પણ બાજુ પર મૂકી દે છે.
ત્રીજો મુદ્દો છે કાયદેસર રાજકીય સત્તા અને સાચી સ્વતંત્રતાની શોધ. સ્વતંત્રતા એટલે શું એના પર રૂસો આપણને ફરી વિચારવા મજબૂર કરે છે.
હા, કઈ સરકાર સાચી? રૂસો કહે જે સામાન્ય ઈચ્છા પર આધારિત હોય, જ્યાં નાગરિકો પોતે બનાવેલા કાયદા માને. સ્વતંત્રતા એટલે મનમાની નહીં પણ સ્વશાસન. લોકશાહી માટે આ આજે પણ મોટો પડકાર છે. શું આપણે ખાલી વોટ આપીએ છીએ કે પછી ખરેખર સમાજના ભલા માટે વિચારીએ છીએ અને ભાગ લઈએ છીએ?
અને છેલ્લો મુદ્દો, પ્રમાણિકતા વિરુદ્ધ સામાજિક દેખાડો. આ તો સીધો આપણા જીવનને સ્પર્શે છે.
રૂસોએ એમના જમાનાની શિષ્ટતાની બહુ ટીકા કરી. એમને લાગતું કે એ બધો દંભ છે, અંદરના ખાલીપાને ઢાંકવાનો પ્રયાસ. એમનું આખું જીવન જાણે સાચા અસ્તિત્વની શોધ હતી. બીજા શું કહેશે એની પરવા કર્યા વગર પોતાના અંતરાત્મા મુજબ જીવવું. વોકલર અને રૂસોના દર્શનના કેન્દ્રમાં મૂકે છે. આજે આપણે પણ પૂછી શકીએ, શું આપણું જાહેર અને ખાનગી જીવન એક છે? આપણે જે માનીએ છીએ એવું જીવીએ છીએ?
અને આ બધાને જોડીએ તો વોકલરનો પેલો મુખ્ય વિચાર ફરી સામે આવે છે. રૂસો જ્ઞાનોદયના આંતરિક પાખંડી હતા. એમની ભૂમિકા ટીકાકારની અને ધ્યેય સાચી સ્વતંત્રતા અને પ્રમાણિકતાનો.
બરાબર, એમણે જ્ઞાનોદયના જ આદર્શો વાપરીને એની જ મર્યાદાઓ બતાવી.
રૂસોના લખાણોમાં ઘણા વાક્યો એવા છે જે યાદ રહી જાય. વોકલર પણ કેટલાક પર ભાર મૂકે છે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો જોઈએ.
ચોક્કસ. પહેલું અને સૌથી પ્રખ્યાત, માણસ સ્વતંત્ર જન્મ્યો છે અને સર્વત્ર તે બંધનમાં છે. આ એક વાક્યમાં જ આછી ફિલોસોફી આડવી જાય.
હા, કુદરતી સ્વતંત્રતા અને સામાજિક બંધન વચ્ચેનો તણાવ. બીજું, પેલું ખાનગી મિલકતવાળું. પહેલો માણસ જેણે જમીનના ટુકડાને વાડ કરી અને વિચાર્યું કે આ મારું છે, તે નાગરિક સમાજનો સાચો સ્થાપક હતો.
કેટલું ધારદાર વાક્ય છે. સીધું જ ખાનગી મિલકતને અસમાનતા અને સંઘર્ષના મૂળ તરીકે ચિંધે છે, જેણે સમાજની સ્થાપના જ એક ચેતરપિંડી હતી.
અને પેલું વિવાદાસ્પદ, જે કોઈ સામાન્ય ઈચ્છાનું પાલન કરવાનો ઇનકાર કરશે તેને સ્વતંત્ર થવા માટે દબાણ કરવામાં આવશે.
હા, જેની આપણે ચર્ચા કરી, વોકલર એને નૈતિક સ્વતંત્રતાના સંદર્ભમાં સમજાવે છે. વ્યક્તિને એની ઉચ્ચ ઈચ્છા તરફ લઈ જઈએ.
અને છેલ્લે પ્રગતિ વિશે. આપણા વિજ્ઞાન અને કળાઓની પૂર્ણતા તરફની પ્રગતિના પ્રમાણમાં આપણી આત્માઓ ભ્રષ્ટ થઈ છે.
જ્ઞાનોદયના આશાવાદ પર સીધો સવાલ. વોકલર કહે છે, રૂસો ચેતવે છે કે ટેકનોલોજી વધે એટલે માણસ સારો થાય એવું જરૂરી નથી, ક્યારેક ઉલટું પણ થાય.
આ બધા વિચારો ખરેખર આજે પણ વિચારવા જેવા છે અને આજ આપણને એના વાસ્તવિક જીવનમાં ઉપયોગ તરફ લઈ જાય છે. આપણે અમૂર્ત પ્રપ્ર અને સોશિયલ મીડિયાની વાત કરી. શું રૂસો આપણને એનાથી બચવા માટે કંઈક શીખવી શકે?
ચોક્કસ, એ આપણને પૂછવા પ્રેરે છે. આપણે કોના માટે જીવીએ છીએ? આપણી ખુશી માટે કે બીજાને બતાવવા માટે? આપણો સમય અને શક્તિ ક્યાં જાય છે? સાચા સંબંધોમાં કે વર્ચ્યુઅલ દેખાડામાં? આત્મપરીક્ષણ માટે આ બહુ જરૂરી છે.
શિક્ષણમાં પણ એમનો વિચાર કે માત્ર માહિતી નહીં પણ બાળકની કુદરતી જિજ્ઞાસા અને નૈતિકતા પર ધ્યાન આપો.
હા, બાળકોને પ્રકૃતિ સાથે જોડો, અનુભવથી શીખવા દો, એમની વિચારશક્તિ કેળવો. ગુજરાતમાં જ્યાં ભણતરનું આટલું દબાણ છે ત્યાં આ સર્વાંગી વિકાસ પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે. કદાચ શાળાઓમાં સહાનુભૂતિ અને સહકાર શીખવાડતી પ્રવૃત્તિઓ વધારવી જોઈએ.
અને રાજકીય રીતે સામાન્ય ઈચ્છાનો વિચાર આપણને શું શીખવે છે?
એ યાદ અપાવે છે કે લોકશાહી એટલે ખાલી વોટિંગ નહીં, આપણે સક્રિય નાગરિક બનવાનું છે. પોતાના સ્વાર્થથી ઉપર ઉઠીને સમાજના ભલાનું વિચારવાનું છે, પછી આપણી સોસાયટી હોય કે દેશ. શું આપણા કાયદા ખરેખર બધાના હિતમાં છે? આ સવાલો પૂછતા રહેવાનું છે. અને અસમાનતા પર પણ. રૂસો આપણને પૂછવા પ્રેરે છે કે સમાજમાં સંપત્તિ અને સત્તાનું વિતરણ આવું કેમ છે? કાયદાઓ અને વ્યવસ્થાઓ કેવી રીતે અમુક લોકોને ફાયદો કરાવે છે અને અસમાનતા ટકાવી રાખે છે? ભારતના સંદર્ભમાં આ બહુ જ મહત્વનો મુદ્દો છે.
સરસ. આ બધી ચર્ચા પછી હવે અંતિમ તારણ પર આવીએ. આખી વાતચીતમાંથી તમારા માટે અંગત રીતે શું મહત્વનું રહ્યું? કંઈક નવું જાણવા મળ્યું?
મારા માટે તો વોકલરે જે રીતે રૂસોના વિચારોમાં રહેલી સુસંગતતા બતાવી એ બહુ પ્રભાવશાળી હતું.
ખાસ કરીને પેલું સ્વતંત્ર થવા દબાણવાળી વાતને નૈતિક સ્વતંત્રતા તરીકે સમજાવીને એમણે રૂસોના લોકશાહી વિચારને એક નવું પરિમાણ આપ્યું. અને હા, અમૂર દસ્વય અને અમૂર પ્રોપ વચ્ચેનો ભેદ એ આજે પણ કેટલો સાચો લાગે છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ હતી કે પ્રગતિ હંમેશા સારી જ હોય એવું જરૂરી નથી. આપણે ટેકનોલોજી અને વિકાસ પાછળ દોડીએ છીએ, પણ રૂસો આપણને એની કિંમત વિશે વિચારતા કરે છે. શું આપણે વિકાસ માટે આપણી માનવતા, પ્રમાણિકતા કે પર્યાવરણ ગુમાવી રહ્યા છીએ? આ સવાલ આજે બહુ જ અગત્યનો છે. અને હા, વોકલરે રૂસોની ભૂમિકા અને ધ્યેય જે રીતે સ્પષ્ટ કર્યા એ રૂસોને સમજવામાં બહુ મદદ કરે છે.
સાચી વાત છે. વોકલર દ્વારા રજૂ થયેલા રૂસો આપણને તૈયાર જવાબો નથી આપતા, પણ સાચા સવાલો પૂછવા પ્રેરે છે આપણા સમાજ વિશે, સરકાર વિશે અને આપણી પોતાની જાત વિશે.
અને કદાચ એ જ એમનું મહત્વ છે, એ આપણને સતત જગાડતા રહે છે. તો શ્રોતાઓ માટે આજનો વિચાર એ હોઈ શકે, આપણા જીવનમાં અને સમાજમાં અમૂર પ્રોપના કયા સ્વરૂપો છે જે આપણને આપણી સાચી સ્વતંત્રતાને પ્રમાણિકતાથી દૂર લઈ જઈ રહ્યા છે?
ખૂબ સરસ પ્રશ્ન, જેના પર સૌએ વિચારવું જોઈએ. રૂસો અને વોકલર આપણને આત્મપરીક્ષણ માટેનું આમંત્રણ આપે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.